ભાઈશ્રી, તમારો સવાલ છે કે મારા મમ્મીને 5-7 વર્ષથી સ્લો કેન્સરનું નિદાન હતું, હવે વધવા લાગ્યું છે. તમારા ઓડિયો સાંભળીને એટલું તો શીખવા મળ્યું છે કે આ બધા કર્મનો ઉદય હોય અમારા અને મમ્મીના, પણ જ્યારે પોતાના પર થાય ત્યારે તમારી માન્યતાની પરીક્ષા લેવાતી હોય એવું લાગે, થોડા હલી જવાય. આવી બીમારીમાં મમ્મીએ પોતે કેવી રીતના ફાઇટ કરવું જોઈએ અને ફેમિલી મેમ્બર કેવી રીતના હેન્ડલ કરે એના પર થોડું કહો. હા ભાઈ, દરેક વાત બુદ્ધિથી સમજવી સહેલી છે, પણ જ્યારે ખરેખર પોતાના ઉપર આવે છે ત્યારે અંદરથી હલી જવાય છે. અચાનક વીજળી પડી હોય ને આગ ફાટી હોય તેવું લાગે. લગભગ આપણે આ જીવન બેભાનપણે જ જીવતા હોઈએ છીએ. આપણા જેવડા અનેકને આપણે મૂકી આવ્યા, છતાં મન એમ કહેતું હોય છે કે હજી આપણને તો ઘણી વાર છે. બહુ સહેલાઈથી કહેતા હોઈએ છીએ કે એમાં શું છે, જવાના તો બધાને જ છે ને, પણ જ્યારે જવા માટેની નોટિસ આવે ને ત્યારે શરીરમાંથી એક વીજળી જેવું પસાર થઈ જાય. એ પણ જેને માથે પડી હોય ને એ જ સમજી શકે આની ગંભીરતા. જો પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 1માં સવાલ નંબર 111, મૃત્યુ સમાવે કેવી ભાવના ભાવવી, એ દરરોજ એકવાર વાંચી જાઓ, જેથી દરરોજ એ સ્મરણ તાજું થાય કે જવાનું તો છે જ, પરંતુ મૃત્યુને મહોત્સવ બનાવીને જવાનું છે. નિરાશ હતાશ થઈને પરાણે પરાણે નથી જવાનું. આ સવાલ વાંચાય એમ ન હોય ને તો પોડકાસ્ટ સ્ટોરીઓની લિંકમાં 125 નંબરનો પાર્ટ, આખો પાર્ટ જ મૃત્યુ વિશે છે અને તેમાં ઓડિયો નંબર 3. આ 111 નંબરનો સવાલ બોલીને મેં ઓડિયો બનાવેલ છે, તે દરરોજ એકવાર સાંભળી જાઓ, એમાંથી ઘણું સારું એવું બળ મળશે, તમારી માનસિક તૈયારી રહેશે કે આવા કોઈ રોગનું નિદાન થશે ને ત્યારે ભાંગી નહીં પડો. પણ મન કહેશે, તમારું મન કહેશે સારું થયું, એક નોટિસ મળી ગઈ કે જીવ હવે પૂરજોશમાં તૈયારી કરવા લાગ. જીવને કહેશો તમે કે સારું થયું, નોટિસ મળી ગઈ, હવે પૂરજોશમાં તૈયારી કરવા લાગ. ઓલું અચાનક હાર્ટ એટેક આવી ગયો કે એક્સિડન્ટ થઈ ગયો તો તમને તૈયારી કરવાનો ટાઈમ જ ના મળે. એક આપણે અહીંથી ખાલી પાલીતાણા જવું હોય કે ક્યાંય ફોરેન જવું હોય ને તો કેટલી તૈયારી હોય, કેટલા દિવસોની તૈયારી હોય. તો આ તો અનંતની યાત્રાએ જવાનું છે, એના માટે કોઈ તૈયારી નહીં. તો આવી કોઈ નોટિસ મળે ત્યારે ધર્મી જીવ તો ખુશ થાય કે અત્યાર સુધી બહુ સ્લો તૈયારી થતી હતી, હવે તો મારી 1 સેકન્ડ પણ વેસ્ટ ના જવી જોઈએ. પહેલું જ કામ, તમારા નજીકના વ્યક્તિઓ પરથી મોં છોડવાનું કરો. વિચારો કે આ જન્મના મારા દીકરા દીકરી, પતિ પત્ની, મા બાપ, મિત્રો, આ કોઈ મારા ખરેખર સગા નથી. સૌ પોતપોતાનો હિસાબ પૂરો કરવા, લેનદેનના સંબંધ પૂરા કરવા નજીક આવ્યા છે. જેનો જેનો હિસાબ પૂરો થશે કે તે જીવ તને છોડીને એના બીજા કોઈ જીવ સાથેનો હિસાબ પૂરો કરવા ચાલ્યો જશે. આવા તો તારા આગલા કેટલાય જન્મોના કેટલાય સગાવાલા જેનો તારી સાથેનો હિસાબ પૂરો થઈ ગયો છે તે અત્યારે તારી આજુબાજુમાં હશે ને તો પણ તને ઓળખવાના નથી કે બોલાવવાના નથી. તો આ જન્મના જીવો જેમાં તું મોં રાખીને બેઠો છે એનું પણ એક થશે. માટે હે જીવ મમત્વ છોડ, એક એક જીવ સાથે હિસાબ ચૂકતે કરીને એને છોડતા જવાનું છે, નહીં તો અનંત કાળે પાર આવે એમ નથી. જોકે દરેક જણ એ વાત સુવર્ણ અક્ષરે મગજમાં લખી નાખો કે ગમે એટલી વાતો કરવાથી, વ્યાખ્યાનો સાંભળવાથી, કે બુદ્ધિથી બરાબર સમજી જવાથી, કે સ્વીકારી લેવાથી આ મોહ વિકાર શાંત પડતો નથી. હા, એ થોડો પાતળો પડી શકે, પણ પાછો અનુકૂળ સંજોગો મળે એટલે પાછો તગડો થઈ જાય. કોઈ પણ વિકારમાંથી છૂટવા માટે એની એક એક પ્રતરને ઉદીર્ણામાં લાવી ધ્યાન સાધના દ્વારા નિર્જરવી જરૂરી છે. એ સિવાય પત્તો પડે એમ નથી. બીજું, આ જન્મના તમારા નજીક આવેલા જીવો એ અગર તમારી ઉપેક્ષા કરે છે તો એટલું જ વિચારો કે હશે, મારે એની સાથે એટલો જ લેણદેણનો સંબંધ હશે, જવા દે, એને જે કરવું હોય તે કરે, હું એની અપેક્ષા નહીં રાખું ને હું એની ઉપેક્ષા પણ નહીં કરું. આ જન્મમાં આટલી સમજ મળી છે તો બને એટલું ક્ષમતા ભાવે સહન કરી લઈશ. આ પાંચમો આરો અતિ કઠિન છે, એટલે આપણે શાંતિથી જીવી શકીએ એટલી તૈયારી કરવી પડે. બાકી અંદર જે દ્વેષ ભાવ ઉત્પન્ન થાય તો તે જીવની અંતરથી ક્ષમા માંગવાની ચાલુ કરી દેવી અને એના દ્વારા એ દ્વેષને હળદો કરતા જવાનું. આ બધી અનંતની યાત્રાએ જવાની તૈયારીના ભાગરૂપે જ આ વાત કરી રહી છું. કપરા રોગની નોટિસ મળ્યા પછી આંતરિક તૈયારી કરવાની વાત કરું છું. અત્યાર સુધી તમે જે જે વ્યક્તિ માટે જે કાંઈ પરોપકાર કર્યું છે તેને યાદ ના કર્યા કરો, તેની વાતો ના કર્યા કરો. ભૂતકાળને ભૂલવાનો જ છે, ભૂતકાળમાં જવું નહીં ને ભવિષ્યમાં રાચવું નહીં, વર્તમાનમાં જ રહેવું એ ધર્મ છે. મેં તો આનું આમ કર્યું ને તેમ કર્યું ને તેને તો મારી કાંઈ પડીએ નથી, આવી આંટી ઘૂંટી મનમાં વાળ્યા કરશો ને તો નવા કર્મ બાંધશું. ને કિકર ઓર કુએ મેડાલ, આ સિદ્ધાંત અપનાવો જેથી કોઈની અપેક્ષા રહેશે નહીં. આપણી જરૂરિયાત પૂરતું કામ થતું હોય એમાં સંતોષ માની લેવાનો. બાકી ઘરનાને બહારનાને ઉંમર લાયક થયા પછી પોતાની રીતે જીવવા દો, એમાં તમે સુખી ને સામેવાળા પણ સુખી. જેટલું સુંદર જીવન જીવી જાણ્યું એટલું જ સુંદર રીતે મોતને પણ આવકારો. બાકી અહીંથી ગયા પછી કોઈ મને યાદ કરે, અરે એવી બધી આશાઓ છોડી દો. એના બદલે એમ વિચારો કે મને યાદ કરવામાં એને વિચારાને શું મળશે, એ શું કામ મને યાદ કરવામાં એનો ટાઈમ અમૂલ્ય સમય બગાડે, એના કરતા એટલો સમય એની સાધના ન કરે. તમે તો એવું ઈચ્છો, સામેલાને જે ઉદયમાં આવશે એ કરશે, પણ આપણે તો એવું ઈચ્છીએ કે આપણને યાદ કરવામાં શું કામ એનો સમય બગાડે, એની સાધના ન કરે એટલો ટાઈમ. આ જીવન તો રેતીની જેમ સરકી રહ્યું છે. એ વ્યક્તિ એના જીવનની ક્ષણે ક્ષણનો સદુપયોગ ના કરે કે મને યાદ કરવામાં એનો સમય બગાડે, એવું હું શું કામ ઈચ્છું. એટલે આ મનમાંથી બધી લોકેશન કાઢી નાખો. જો આપણા મોતને આપણે સુધારવું હશે તો લોકેશનમાંથી બહાર નીકળવું જ પડશે. આ લોકેશન જ સંસારનો અંત આપવા નથી દેતી. કોણ મને મળવા આવ્યું, કોણ ખબર કાઢવા આવ્યું, કોણ ના આવ્યું, જીવને સમજાવો. જીવ એકલો આવ્યો તો અને તારે એકલે જ જવાનું છે. આ શું કહેશે, ફલાણા શું કહેશે, આને મળું તેને મળું, મારી આજુબાજુ મને લોકો જ લોકો જોઈએ. જો તારે જન્મ મરણના ચક્કરમાંથી છૂટવું હશે તો આ લોકેશનામાંથી બહાર નીકળવું જ પડશે, એકલા પડવું જ પડશે. ભગવાન પણ રાજગાદી છોડીને જંગલમાં એકલા જ જતા રહ્યા ને, કેમ કે એને છૂટવું હતું, કર્મોની નિર્જરા કરવી હતી, સાધના કરવી હતી. આમ હર પળ મૃત્યુ મહારાજાને ભેટવાની તૈયારી રાખશો તો ક્યારે પણ આવા દર્દનું નિદાન થશે ને તો મનથી ભાંગી નહીં પડો. વધુ દ્રઢતા લાવવા માટે પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 3માં સવાલ નંબર 101, 102, 103 એ વાંચી જાઓ, અને ભાગ 1માંથી સવાલ નંબર 111 દરરોજ એક વાર વાંચો તો મનની દ્રઢતા આવતી જશે અને આગળનો માર્ગ સરળ થઈ જશે. This audio is by Subodhi Masalia. My contact number is 8800 88567. આવા સવાલ જવાબના ગ્રુપમાં જોડાવા માટે મને અથવા તો કોઈ પણ એડમિનજીને વોટ્સએપ કરો. પ્રમોદભાઈ, શરીરમાં રોગો ઉત્પન્ન થવાનું ભૌતિક કારણ એનો આપણે અહીં વિચાર નથી કરતા, કેમ કે એ તો તમને કોઈ ડોક્ટર કે વૈદ કે ગૂગલ પર સર્ચ કરવાથી પણ મળી જશે. બાકી આધ્યાત્મિક દ્રષ્ટિએ ઘણા પ્રકારના કર્મો આમાં કામ કરતા હોય છે. રત્નાકર 25મા આવે છે ને, મે ભોગ સારા ચિંતા વ્યાપણ રોગ સમ ચિંત્યા નહીં, આવે છે ને. સંપૂર્ણ જીવન દરમિયાન કેટલાય પ્રકારના ભોગ રાચી માચીને આપણે ભોગવતા હોઈએ છીએ. જીવને એમાં ખૂબ સુખ અને આનંદ આવતો હોય છે. આવા બધા કર્મો જીવ જ્યારે બાંધે છે ત્યારે બહારનું કોઈ નિમિત્ત હોતું નથી. બહારનું કોઈ નિમિત્ત હોય તો એ ભોગવટા દરમિયાન નિમિત્ત તરીકે હાજર થાય, પણ આ તો જીવે પોતે જ રાચી માચીને ભોગ ભોગવ્યા છે. એ જ કર્મો હવે શરીર પર રોગ બનીને ત્રાટક્યા છે, અને એ આજ એક જન્મના થોડા છે, અનેક જન્મોનું, આ તો અનેક જન્મનું સરવૈયું હોય છે. બીજું, આ જન્મમાં અને આગળના અનેક જન્મોમાં આપણા જીવે બીજા જીવોને જે કિલામણા કરી છે એમાં જે કર્મ નિકાચિત હોય છે તેને તો તે જ સ્વરૂપ રીતે ઉદયમાં આવે, અને બાકીના કર્મો રોગ સ્વરૂપે શરીર પર પ્રગટ થાય. એક વાત સુવર્ણ અક્ષરે મગજમાં લખી નાખો કે જે કાંઈ ભોગ ભોગવ્યા છે, જે કાંઈ જીવોને કિલામણા કરી છે, તે એક પણ કર્મ આ જીવને છોડવાનું નથી, તે રોગ બનીને આ જીવ પર ત્રાટકવાનું જ છે. સિવાય કે જે નિકાચિત નથી તે કર્મો આ માનવ ભાવમાં ધ્યાનસ્થ થઈ નિર્જરી નાખો તો જ થોડું બચી શકાય એમ છે. હવે આવા પ્રસંગે દર્દીને જણાવું કે નહીં, મારા હિસાબે દર્દીની માનસિક પરિસ્થિતિ જોઈને નિર્ણય લેવો જોઈએ. કોઈ કોઈના મને એવા ઢીલા હોય છે કે જરા આમ તો આઘાત લાગતા એની મોટી અસર થઈ જાય. આવા સંજોગોમાં એકદમ ના જણાવી દેવું, અચાનક બધું કહી ના દેવું, પણ ધીરે ધીરે બીજી વાતો દ્વારા એનું મન તૈયાર કરવું. જ્યારે લાગે કે હવે કહેવામાં વાંધો નથી ત્યારે કહેવું. એ માનસિક પ્રિપેર થઈ જાય બરાબર પછી આપણે એમને વાત કરવી. પછી એમને કેવું કે આ રોગનું નિદાન થયું છે, પણ હજી આપણે બધા ફરીથી રિપોર્ટ કઢાવશું, ફરીથી ચેક કરાવશું, અને એ પણ જણાવવું કે હવે આ રોગ અસાધ્ય રહ્યો નથી, એટલે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, બધું સારું થઈ જશે, એમ હિંમત બંધાવવાની. ફટ દઈને એમ નહીં કહી દઉં તમને ફલાણું થઈ ગયું છે, હવે તમારે આરામ કરવાનો, હવે તમારે જવાનું નહીં, હવે તમારે આમ નહીં કરવાનું, એવી રીતના વાત કરવાની નહીં. ધીમે ધીમે ફલાણાને આમ થયું હતું, આને આમ હતું, એમ કરતાં કરતાં પછી એમના મગજ થોડું પ્રિપેર થાય, પછી એમને ધીમે રહીને કહેવાનું કે થોડો આમ આવ્યો છે રિપોર્ટ આવો, પણ જોઈશું હજી આપણે રીચેક કરાવશું પાછું શું છે ખબર પડે, એમ હળવેથી વાત નાખવાની. એટલે એમને કહેવાનું બધું સારું થઈ જશે, એવી રીતના હિંમત બંધાવવાની. અને જો દર્દીઓ મનમાં જેને થયું છે એ મનના એકદમ મજબૂત હોય તો એમને જણાવી દેવામાં કંઈ વાંધો નથી, એને અજાણ રાખીને કોઈ ફાયદો નથી. જે હોય તે સાચું જણાવી દેશો ને તો એને પણ હવે શું કરવું શું ના કરવું એને એની પોતાની રીતના એ પ્રિપેર થઈ શકે. એટલે અંધારામાં નહીં રાખવાના. જોકે આજનો જે યંગ જનરેશન છે, આ મિડલ એજ વાળા જે બધા લોકો છે, એ તો પોતપોતાનો રિપોર્ટનો સ્ટડી પોતે જાતે જ કરી લેતા હોય છે અને બધું જાણી જ લેતા હોય છે. એથી જણાવવું ને ના જણાવવું ને એવો સવાલ જ ઊભો નથી થતો. પણ જ્યારે રોગનું નિદાન થાય ત્યારે દર્દી ભાંગી ન પડે ને, એનું એના ઘરના એક એના નજીકના એ ખાસ ધ્યાન રાખવાનું કે દર્દી ભાંગી ના પડવો જોઈએ. શરીરથી ભાંગેલાને સાજો કરી શકાય, પણ મનથી ભાંગેલાને સાજો કરવો બહુ મુશ્કેલ છે. એટલે ઘરના એ મિત્ર વર્તુળે ખૂબ જ હિંમત આપી પ્રેમ અને સહકાર ભર્યું વર્તન કરવું. દર્દીને આર્ત ધ્યાન ના થાય એનું ખાસ ધ્યાન રાખવું. એવી કોઈ વાત નહીં, એવું વર્તન નહીં, એવી વાણી નહીં કે જેથી દર્દીને આર્ત ધ્યાન થાય, એવો કોઈ વ્યવહાર નહીં. ધર્મમય વાતાવરણ રાખવાનું, દર્દીને કોઈ કામ કરવાનું કે ખાવાનું કે પીવાનું કે બીજું કંઈ પણ ફોર્સ કરીને નહીં કરાવવાનું. એની કોઈ પણ ઈચ્છા જો હોય તો એમની હયાતીમાં જો તમારાથી પૂરી થઈ શકે એમ હોય તો કરવી, નહીં તો કહેવું કે અત્યારે મારી અનુકૂળતા નથી, ભવિષ્યમાં અનુકૂળતા હશે તો કરીશ, પણ હું બંધાતો નથી. એટલે હાલ પૂરતી આ ઈચ્છા મનમાંથી કાઢી નાખવું, કેમકે અત્યારે મારી આ શક્તિ નથી. ઘરના કોઈ પ્રત્યે એટેચમેન્ટ નહીં રાખતા એવું ખાસ સમજાવો. બધાનું બધું બરાબર થઈ જશે, અમે એકબીજાનું ધ્યાન રાખશું, તમે ચિંતા નહીં કરો. ઘરના કોઈ પ્રત્યે એટેચમેન્ટ નહીં રાખતા, બાહ્ય દ્રષ્ટિએ બધા તમારા જ છે, પણ અંતરથી અળગા થઈ જજો એ રીતના સમજાવો. કોઈની ચિંતા કરતા નહીં, કુદરત બધાની ભવિતવ્યતા કુદરતી રીતે ગોઠવાયેલી જ છે અને તે જ પ્રમાણે થશે, માટે બધું કુદરત પર છોડીને અત્યારે ફક્ત તમારા આત્માનું જ વિચારો. આમ ઘરનાએ ખૂબ જ પ્રેમ ખૂબ જ સધિયારો આપી, અંતરમાં વડીલો પ્રત્યે પૂજ્ય ભાવ વિનય ભાવ રાખીને એમની સેવા શુશ્રૂષા કરી. ઓકે, ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધિ મસાલિયા. માય કોન્ટેક્ટ નંબર ઇઝ 8850088567. ભાગ 3 પ્રશ્નોત્તર તમારા પ્રગટ થઈ ચૂકી છે. પ્રાપ્તિ સ્થાનનું એડ્રેસનું PDF ગ્રુપમાં આપ્યું છે, જેને અનુકૂળતા હોય જ્યાંથી ત્યાંથી પોતે કલેક્ટ કરી લેવી. તમારો સવાલ છે કે મારા મિત્ર હંમેશા ઇલેક્ટ્રોનિક સાધનોથી સામાયિક પ્રતિક્રમણ વગેરે બધી જ ધાર્મિક ક્રિયા કરે છે, આ કેટલું ઉચિત છે એનો જવાબ આપજો. ભાઈ, ઉચિત તો બિલકુલ નથી, ભાઈ, પહેલાં તો આપણે શું કરીએ છીએ અને શેના માટે કરીએ છીએ એ જાણી લો, પછી તમે જ નક્કી કરજો કે શું કરવું જોઈએ. પ્રતિક્રમણ એટલે પાપથી પાછા હટવાની ક્રિયા, બરાબર? દિવસ દરમિયાન કરેલા પાપ, એનાથી પાછા હટવા માટે, પ્રાયશ્ચિત માટે દેવસીય પ્રતિક્રમણ, અને રાત દરમિયાન લાગેલા પાપથી પાછા હટવા માટે આપણે રાહ્ય પ્રતિક્રમણ કરીએ છીએ, બરાબર? પ્રતિક્રમણ દરમિયાન આપણે એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય, નિગોદ પણ એકેન્દ્રિય જ કહેવાય, તો નિગોદના જીવોથી માંડીને પંચેન્દ્રિય જીવો સુધીના દરેકે દરેક જીવોની આપણે ક્ષમા માંગીએ છીએ કે આપણાથી એમને કાંઈ દુઃખ તો નથી પહોંચી ગયું ને. અને બીજી બાજુ પ્રતિક્રમણ નિમિત્તે તમે ઇલેક્ટ્રોનિક સાધનો વાપરો એટલે ઇલેક્ટ્રિકનો ઉપયોગ થયો. ઇલેક્ટ્રિક બનવા માટે કેટલાય પાણીકાયના જીવોની હત્યા, અગ્નિકાયના જીવોની હત્યા, વાયુકાયના જીવોની હત્યા, અને અનંતા અનંત, એવું ને બે, પાંચ, દસ, પચીસ નથી, અનંતા અનંત જીવો એક ધારા તમારું બે કલાક ત્રણ કલાક પ્રતિક્રમણ ચાલે તો એ બે કલાક સુધી અનંતા અનંત જીવોની તમે હત્યા કરી રહ્યા છો. એક બાજુ ક્ષમા માંગો છો કે મારાથી કોઈ પણ જીવને જરા ક્ષણ માત્ર પણ મારાથી એમને દુઃખ પહોંચ્યું હોય તો હું એમને ક્ષમા માંગુ છું, અને બીજી બાજુ એની હત્યા કરો છો. તમે વિચાર કરો, તમે શું કરો છો? આવા પ્રતિક્રમણનો કોઈ અર્થ રહે ખરો? તમે કહેશો કે નાના જીવ છે, આ મોટા જીવને ફાયદો થાય. અરે, ભગવાને કોઈ જીવને નાનો કે કોઈ જીવને મોટો કયો જ નથી, બધા જ જીવને ભગવાને એક સરખી સત્તા આપી છે. મહાવીરે એમ નથી કીધું કે આ જીવ નાનો છે તો એને મારી નાખીશ તો ચાલશે, આ જીવ મોટો છે તો એને ના મારીશ, એવું કીધું છે ભગવાન? અત્યારે મારો જીવ છે, તમારો જીવ છે, કોઈ યુગલિયાનો, કોઈ દેવનો, કોઈનો પણ જીવ, આજે મૃત્યુ પામીને જો એકેન્દ્રિય કે નિગોદમાં ગયો તો એટલો જ સૂક્ષ્મ જીવ બનીને રહેશે, ખોડિયા જેટલો. જીવ તો એનો એ જ છે, એનો એક આત્મા પ્રદેશ ઓછો નથી થતો. જેટલા આત્મા પ્રદેશો ત્રણ ગાઉવાળા, લાંબા શરીરવાળા, ઊંચા શરીરવાળા યુગલિયામાં છે, એટલા જ આત્મા પ્રદેશ કાલે યુગલિયા નિગોદનો જીવ બનશે. અને આંખેથી દેખી પણ નહીં શકાય એવો નિગોદનો જીવ બનશે તો પણ તેમાં એમના આત્મા પ્રદેશ તો એટલા ને એટલા જ હશે, એમાં કોઈ ફરક નથી પડતો. ખાલી પર્યાય બદલાય છે, આ પર્યાયમાંથી ઓલા પર્યાયમાં, દેવમાંથી એકેન્દ્રમાં, નરકમાંથી ગાય ભાંસમાં, અને ગાય ભાંસમાંથી મચ્છરમાં, મંકોડામાં, વાંદામાં, કે ત્યાંથી વનસ્પતિમાં, ત્યાંથી નિગોદમાં. પણ આત્માનો એક પણ પ્રદેશ ઓછો નથી થતો. આત્મામાં સંકોચ વિસ્તારનો ગુણ રહેલો છે, એટલે જેવડું શરીર ધારણ કરશે એમાં એ સમાઈ જશે, અને જેવડું મોટું શરીર ધારણ કરશે તો એટલા એ વિસ્તાર પામીને રહેશે મોટા શરીર. તો પછી આત્માને આ જીવ નાનો ને આ જીવ મોટો બનાવનારા આપણે કોણ? બીજા ભગવાનથી માંડીને 23મા ભગવાન સુધીના જીવોને પ્રતિક્રમણ નહોતું, આપણને છે કેમ? અરે, પ્રતિક્રમણ નહોતું એમ નહીં, એ લોકો ક્ષણે ક્ષણે પ્રતિક્રમણ કરતા હતા. એ લોકો એટલા સરળ હૃદય જીવ હતા કે જેવું કંઈ પાપ કાર્ય થતું ત્યારે ને ત્યારે એનો પ્રાયશ્ચિત કરી લેતા હતા. આપણને તો યાદ પણ નથી કે ક્યારે શું પાપ કર્યું. પ્રતિક્રમણમાં ફટાફટ સૂત્ર બોલી જાય છે પણ એક પાપ યાદ નથી કરતા, યાદ હોતું પણ નથી. તો બે થી 23 ભગવાનના સમયના મનુષ્યો એટલા સરળ હૃદય હતા, અને આપણે વક્ર અને જડ બુદ્ધિ વાળા છીએ, એટલે આપણા માટે આ રચના કરવામાં આવી. પૂર્વ આચાર્યો જાણતા હતા કે આ પાંચમા આરાના માણસ અનંત પાપ કરશે પણ પ્રાયશ્ચિત નહીં કરે, તો કાંઈ નહીં, ચાલ આખા દિવસના કરેલા પાપ એક સાથે ઓસિરાવો. પણ ઓસિરાવ તો ખરો, એટલો તો પાપમાંથી બહાર નીકળે તો થોડો આત્મા નિર્મળ બને, નિર્મળ બને તો ધ્યાન માટે યોગ્ય બને. પ્રતિક્રમણ એ સામાયિકની પૂર્વે, સામાયિક એટલે ધ્યાન, એની પૂર્વેનું નિર્મળ થવાનું પ્રાયશ્ચિત છે. એ પ્રાયશ્ચિતથી નિર્મળ બનીને પછી તમે ધ્યાનમાં આગળ વધી શકો. જ્યાં સુધી પાપમાં બેઠા છો તમે મનને સ્થિર ના કરી શકો. આ બધું ખૂબ વિચારીને ખૂબ સમજીને આપણા પાંચમા આરાના લોકો માટે જે યોગ્ય હતું તે આપણને આપ્યું. હવે આપણે એને એક યંત્ર જેવું બનાવી દીધું. જ્યારે ભગવાને દરેક જીવને સરખી સત્તા આપી, આપણે કોઈને નાનો બનાવી દીધો, કોઈને મોટો બનાવી દીધો. નાનો જીવ મરી જાય તો વાંધો નથી, તમને એ હિંસા હિંસા નથી લાગતી? શું એ જીવને દુઃખ દુઃખ નથી લાગતું? તો આ કેવું પ્રતિક્રમણ! એક બાજુ ક્ષમા માંગો છો, હે કિન્દ્રે જીવ, મેં આ જન્મમાં કે આગલા જન્મમાં ક્યાંય દુભવ્યા હોય તો મને ક્ષમા કરો, અને તમારું દુભાવવાનું ચાલુ છે. આ ઘણા એવો સવાલ કરશે કે આખો દિવસ ઇલેક્ટ્રિક વાપરીએ છીએ અને જીવ હિંસાનો પાપ તો લાગે જ છે ને, તો પછી પ્રતિક્રમણ ઇલેક્ટ્રિક સાધનોથી કરીએ એમાં થોડું વધારે પાપ, એમાં શું ફરક પડી જાય છે? આટલા બધા લોકોને કે આપણને પ્રતિક્રમણ તો થાય છે ને. અરે ભાઈ, તમે આખો દિવસ જે ઇલેક્ટ્રિક વાપરો છો અને પ્રતિક્રમણમાં પ્રતિજ્ઞા લઈને પછી તોડો છો, એ બંનેમાં આસમાન જમીનનો ફરક છે. તમે કર્મી બનતે ઉતરો છો એમાં પ્રતિજ્ઞા લો છો કે હવે હું મન વચન કે કાયાથી કોઈ સાવધ્યા યોગ નહીં કરું, દુવ્યમ તિવ્યણમ, હું કોઈ જીવને દુઃખ નહીં પહોંચાડું, એ પ્રતિજ્ઞા લઈને અને પછી તમે પ્રતિજ્ઞા તોડી નાખો છો, એનો ભંગ કરો છો અને ઇલેક્ટ્રિક સાધનો વાપરીને અનંત અનંત જીવોનો ખતમો કરો છો, છતાં તમારો આત્મા હાલતો પણ નથી. દલીલ કરવા વાળા સમજો કે જો તમે નવકારસી કરીને આખો દિવસ ખાવો છો એમાં જેટલું પાપ લાગે, પાપ તો લાગે જ છે, અને તમે ઉપવાસનું પચખાન લઈને પછી એને તોડો અને થોડું ખાઈ લો, આખા 24 કલાક ઉપવાસ કર્યો એમાં 15-20 મિનિટ ખાઈ લીધું, તો શું થઈ ગયું એમ કહેશો? તમે શું થઈ ગયું? તમને ખબર છે તમારો ઉપવાસ તૂટી ગયો, તમને ઉપવાસનું પુણ્ય ના મળ્યું. બસ સેમ વસ્તુ કરો છો તમે, પ્રતિજ્ઞા લો છો, કરીમ બનતે ઉતરો છો અને પ્રતિજ્ઞાને તોડી નાખો છો. જ્યાં સુધી હું નિયમમાં છું ત્યાં સુધી 48 મિનિટ સુધી હું નિયમમાં છું તો 48 મિનિટ સુધી કોઈ પાપયોગ નહીં કરું, સાવધ્ય યોગ નહીં કરું. અને તમારું તો આ ઓન ધ સ્પોટ પ્રતિજ્ઞા લેતા લેતા ઇલેક્ટ્રિક સાધનોના વપરાશથી તમારો પાપયોગ તો ચાલુ છે. તમને ખબર છે, તમે જાણીને કરો છો, અજાણતા નથી કરતા. જે ભગવાને કીધું છે એને વળગી રહો તો કંઈક મળશે, નહીં તો મળેલું જતું રહેશે. સામાયિક ઉતર્યા પછી, પાપની પ્રતિજ્ઞા કર્યા પછી એ પ્રતિજ્ઞાને તોડો છો તો વધારે પાપ લાગે છે. તો આ પ્રાયશ્ચિત કરો છો તમે પ્રતિક્રમણ રૂપે. પ્રાયશ્ચિત કરતા વખતે નવું પાપ ચાલુ રાખો છો તો પાપનું પ્રાયશ્ચિત થાય જ. કેવી રીતના? જે ખોટું છે એને ખોટા તરીકે સ્વીકારો, એ પણ ધર્મ છે. ખોટું છે એ ખોટું જ છે. ફલાણા શું કરે છે, ઢીંકણા શું કરે છે એનું જાણ, જે જે કરશે એના આત્માનું જાણ. મારે મારા આત્માને ડૂબાડવો નથી. તો તમે સામાયિક અને પ્રતિક્રમણ પણ થોડું વહેલું કરી લો. દિવસ દરમિયાન પુસ્તકમાં જોઈને તમે કરી શકો છો. તમે થોડી પહેલા ગોખીને પ્રેક્ટિસ કરી નાખો તો જોઈ જોઈને સામાયિક લેતા, સામાયિક પાડતા, પ્રતિક્રમણ કરતા પણ આવડી જશે જોઈ જોઈને. મોડે યાદ ન રહે, જોઈ જોઈને તો કરી શકો તમે. અને રાતના કરવું હોય તો હવે રેડિયમ વાળી બુક પણ ઉપલબ્ધ છે. તો આપણે શું કરીએ છીએ એનું આપણને શું પ્રાપ્ત થઈ રહ્યું છે, એ જે સજાગતા છે આત્મામાં, એ જાગ્રતતા છે, એ ધર્મ છે. ઓકે, ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધિ મસાલિયા. માય કોન્ટેક્ટ નંબર ઇઝ 8850088567. આવા સવાલના જવાબ ઓડિયો પર હું આપું છું. સાંભળવા માટે મારા ગ્રુપમાં જોઈન થઈ જાઓ, મને વોટ્સએપ કરો. ઓકે. જાગૃતિબેન, તમારો સવાલ છે કે ગામમાં કોઈ સાધુ સાધ્વી ના હોય તો ફોન પર પછખાન લેવાય કે એમના પછખાન રેકોર્ડ કરીને લેવા? ના બેન, ના ફોન પર લેવાય, ના રેકોર્ડ કરીને લેવાય. સાધુ સાધ્વી ભગવંત હોય તો બહુ સારું, ન હોય તો પછી શ્રાવક શ્રાવિકા વડીલ, વડીલ શ્રાવક વડીલ શ્રાવિકા હોય તો એમની પાસેથી લેવું. જ્યાં સુધી વડીલ હોય ત્યાં સુધી નાના પાસેથી ન લેવું. એ ઉપલબ્ધ ના હોય વડીલ શ્રાવક શ્રાવિકા તો કોઈ પણ શ્રાવક શ્રાવિકા પાસેથી લેવું. અને કોઈ પણ ઉપલબ્ધ ના હોય તો આત્માની સાક્ષીએ અને તીર્થંકર પરમાત્માની સાક્ષીએ આપણે પોતે જાતે પછખાણ લઈ લેવું. પણ રેકોર્ડ કરેલું કે ફોન પર પછખાણ લેવાય નહીં. આપણે આપણો ધર્મ હંમેશા વડીલોને પહેલાં માન આપે છે અને પુરુષ પ્રધાન ધર્મ છે, એટલે ત્યાં સુધી સાધુ ભગવાનનો યોગ હોય ત્યાં સુધી સાધ્વીજી મહારાજને, સાધ્વીજી મહારાજનો યોગ હોય ત્યાં સુધી કોઈ શ્રાવક શ્રાવિકા નહીં. શ્રાવક શ્રાવિકામાં વડીલ હોય ત્યાં સુધી, એ ન હોય તો પછી કોઈ પણ શ્રાવક શ્રાવિકા, ને કોઈ પણ ના અવેલેબલ હોય તો પછી આત્માની સાક્ષીએ પછખાણ લેવું. ઓકે. ઇનાબેન, નેમકુમારને ત્યાં તો માંસાહાર નહોતું થતું, નહોતું ધંધાતું, તો એમણે તો પોતાના ઘરે જ પેલા બંધ કર્યું હોય ને, કે બંધ કરાવ્યું હોય ને. માંસાહાર રાજુલના ઘરે થતું હતું, નેમકુમારના ઘરે અહીંયા રાજમહેલમાં માંસાહાર રંધાતું નહોતું. તો એ બતાવે છે કે દરેક તીર્થંકરોના, ભલે રાજકુમાર હતા પણ દરેક તીર્થંકરોના ઘરમાં માંસાહાર નહોતું રંધાતું, માંસાહાર થતું નહોતું. ખ્યાલ આવે છે? જો થતું હોય બધાના ઘરે તો નેમકુમારના ઘરે પણ થતું હોવું જોઈએ, એમના ઘરે નહોતું એવો ઉલ્લેખ નથી આવતો ક્યાંય. અને જો એ રથડો પાછો વાળતા હોય આ માંસાહાર જોઈને કે આ, તો પછી એ પોતાના ઘરે તો ન થવા દીધું હોય ને. તો ભલે બે તીર્થંકરોના વચ્ચે ઘણો ટાઈમ પસાર થઈ જતો હતો પણ ક્યાંક ક્યાંક આ ધર્મ જીવંત રહેતો હતો, બધે જ આંધાધૂંધી નહોતી ફેલાઈ જતી. ઘણા ઘરોમાં ઘણા રાજ્યોમાં આ નિયમ હતો જ કે માંસાહાર નહીં કરવાનું, માંસ રાંધવાનું નહીં, બનાવવાનું નહીં. અને એ જ્યાં જ્યાં તીર્થંકરોએ જન્મ લીધો એ ઘરોમાં માંસાહાર હતું પણ નહીં અને માંસાહાર બનાવતા પણ નહોતા, અને ત્યાં સંસ્કારો જીવંત હતા. કોક જ એવું હોય ભાગ્યે જ કે જેમાં સંસ્કાર રહ્યા ના હોય કોઈ પણ કારણસર, અને માંસાહાર કરતા થયા હોય. ખ્યાલ આવે? એટલે આપણે એવું વિચારવાની જરૂર નથી કે બીજા બધા તીર્થંકરો કેમ પાછા ના વળ્યા, કેમ કે એ લોકોને એમના જ્યાં જ્યાં લગ્ન થયા ત્યાં સાસરીમાં અને પોતાને ત્યાં બંનેમાંથી એક રાજ્યમાં માંસાહાર નહીં થતું હોય, નહીં જ થતું હોય, અને એટલા માટે એવો કોઈ પ્રસંગ બનવાનું કારણ નહોતું. એક નેમકુમારના એમાં જ એ હતું કે આવી રીતના માંસાહાર પશુડાનો પોકાર સુણીને એમણે રથડો પાછો વાળ્યો. એટલે એમને ત્યાં હતું, એવું જ બધા તીર્થંકર હતા હોય એવું માની લેવાની જરૂર નથી. ઓકે. નીરવભાઈ, તમારો સવાલ છે કે એક જીવ સિદ્ધાર્થમાં બને ત્યારે એક જીવ સૂક્ષ્મ નિગોદમાંથી બહાર નીકળે, પણ એ પ્રમાણે સમજાતું નથી કે તો પછી આવું તો અનાદિકાળથી ચાલતું આવ્યું હશે. અત્યારે જેટલા જીવો સૃષ્ટિ પર છે, 14 રાજલોકમાં જેટલા જીવો સૂક્ષ્મ નિગોદ સિવાયના છે, તે બધા કેવી રીતે બહાર આવ્યા હશે? નીરવભાઈ, કોઈ પણ જીવને પહેલી વાર સૂક્ષ્મ નિગોદમાંથી બહાર આવવાનો તો આ એક જ રસ્તો છે કે એક જીવ સિદ્ધિ પદને પામે, એટલે એક જીવ સૂક્ષ્મ નિગોદમાંથી નીકળી બહાર આવે. જ્યાં સુધી એક પણ વાર સૂક્ષ્મ નિગોદમાંથી જીવ નીકળ્યો નથી, ત્યાં સુધી એને અવ્યવહાર રાશિનો જીવ કહેવાય. પણ એક વાર એક સિદ્ધનો જીવ મોક્ષે ગયો અને જે જીવ સૂક્ષ્મ નિગોદમાંથી બહાર આવ્યો, તે જીવ હવે વ્યવહાર રાશિનો જીવ કહેવાય. કેમ કે હવે એનો બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય તરીકેનો વ્યવહાર ચાલુ થશે. સૂક્ષ્મ નિગોદ, બાદર નિગોદ, પૃથ્વી, પાણી, તેવું, વાયુ, વનસ્પતિ, આ બધા જ એકેન્દ્રિય કહેવાય. આ એકેન્દ્રિયમાં જીવને માટે કોઈ ટાઈમ લિમિટ નથી. અનંતો અનંતો સમય એકેન્દ્રિયમાં પસાર કર્યા પછી જીવ ત્રસ પણ પામે છે. ત્રસ એટલે હાલતા ચાલતા જીવ. પણ આ ત્રસપણામાં ટાઈમ લિમિટ છે. ત્રસપણું 2000 સાગરોપમ સમય માટે જ મળે છે. તેમાં પંચેન્દ્રિયપણું તો 1000 સાગરોપમ માટે જ મળે છે. આ ટાઈમ લિમિટની અંદર કાં તો જીવ પુરુષાર્થ કરી સિદ્ધિ પદને પામે છે, અથવા તો આ 2000 સાગરોપમનો સમય પૂરો થતા જીવ પાછો એકેન્દ્રિય નિગોદમાં ચાલ્યો જાય છે. નિગોદ પણ એકેન્દ્રિય જ કહેવાય. હવે બીજી વાર એવો નિયમ નથી કે એક જીવ મોક્ષ પદને પામે તો બીજી વાર પણ જીવ નિગોદમાંથી બહાર નીકળે, એ નિયમ નથી. એ નિયમ ફક્ત પહેલી વાર માટે જ છે. બીજી વાર તો જીવે જેટલા એકેન્દ્રિયને લગતા કર્મોના ઢગલા અહીંથી ખડકીને ગયો હશે, તે અકામ નિર્જરા કરતા કરતા અનંત કાળે અનંત ભવે જ્યારે કર્મોના ભારથી હળવો થશે, ત્યારે એ જીવ પાછો 2000 સાગરોપમ માટે બહાર આવશે. પાછો સમ્યક પુરુષાર્થ કરીને જીવ મોક્ષે ના પહોંચ્યો તો 2000 સાગરોપમનો સમય પૂરો થતા પાછો એકેન્દ્રિય કે નિગોદમાં પહોંચી જશે. દરેક જીવ માટે આ જ નિયમ છે. એટલે આ સૃષ્ટિ પર, આ 14 રાજલોકમાં સૂક્ષ્મ નિગોદ સિવાયના, એટલે કે અવ્યવહાર રાશિ સિવાયના જેટલા પણ જીવો છે, તે બધા જ જીવો આ જ નિયમથી કે એક જીવ સિદ્ધિ પદને પામે ત્યારે એક જીવ વ્યવહાર રાશિનો, સોરી, એક જીવ સિદ્ધિ પદને પામે ત્યારે અવ્યવહાર રાશિનો એક જીવ સૂક્ષ્મ નિગોદમાંથી બહાર આવે, અને આપણે બધા એ જ નિયમથી બહાર આવેલા છીએ. ભગવાનનો જીવ હોય કે આપણો, દરેક માટે આ જ નિયમ છે. તમે અને હું પણ આ જ નિયમથી પહેલી વાર નિગોદમાંથી બહાર આવ્યા છીએ. હજી સુધી તમારો કે મારો મોક્ષ થયો નથી, એટલે આવા જ 2000 સાગરોપમના ચક્કર આપણે કાપી રહ્યા છીએ. તમને કે મને ખબર નથી કે આ 2000 સાગરોપમનું આપણું પહેલું ચક્કર હશે કે અનંતમું, તે પણ જાણતા નથી. અવ્યવહાર રાશિના જીવો સિવાયના જેટલા વ્યવહાર રાશિના જીવો આ સૃષ્ટિ પર છે, તે આવા જ 2000 સાગરોપમના ચક્કર કાપી રહ્યા છે. માટે હે ભવ્ય જીવો, સમ્યક પુરુષાર્થ કરી મોક્ષ પદને પામ, મોક્ષ પદને પામ, શાશ્વત સુખને પામ. બીજી એક બે વસ્તુ ધ્યાનમાં રાખો. એક કે જે કોઈ અભવ્ય જીવો છે તે કાયમ માટે આમ જ 2000 સાગરપમના ચક્કર કાપતા જ રહેશે. એનો ક્યારેય મોક્ષ નહીં થાય, કેમ કે એને ક્યારેય અંતરથી મોક્ષે જવાની ઈચ્છા જ નહીં થાય. ભલે તે સાધુપણ પામશે, આચાર્યપણું પણ પામશે, એમના ઉપદેશથી બીજા ભવ્ય જીવો તરી પણ જશે, પણ તે પોતે કદી પણ સિદ્ધિપદને પામશે નહીં. બીજું, કેટલાક ભવ્ય જીવો છે પણ તેની નિયતિ જ એવી છે કે તેઓ કદી પણ નિગોદમાંથી બહાર જ નહીં આવે, એટલે કદી પણ ચારિત્રપણું કે મોક્ષ પામશે જ નહીં. આવા જીવોને જાતિ ભવ્ય કહેવાય. તે કાયમ માટે નિગોદમાં જ પડી રહેશે. આપણે એટલું આશ્વાસન લેવાનું કે હું જાતિ ભવ્ય તો નથી જ, હું તો સૂક્ષ્મ નિગોદમાંથી બહાર આવી ગયો. હવે તમારા જીવને પૂછો, હવે આપણે આપણે જીવને પૂછીએ કે જીવ તારે શું કરવું છે? અનંતી વાર આવા 2000 સાગરોપમના ચક્કર જ કાપવા છે, ચક્કર જ ખાધા કરવા છે, કે સમ્યક પુરુષાર્થ કરી શાશ્વત મોક્ષ સુખને પામવું છે? ચોઈસ ઇઝ યોર્સ. મારું પુસ્તક પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 3 એ પણ બહાર પડી ગયું છે, જેમાં આવા 250 સવાલના જવાબ છે. આ સવાલનો જવાબ એમાં છે. પુસ્તક ફ્રીમાં છે, ત્રણેય ભાગ મેળવી લો. પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 1, ભાગ 2 હોય તો પછી ખાલી ભાગ 3 લો, ન હોય તો ત્રણેય મેળવી લો. ત્રણેયમાં થઈને આવા કુલ 950 સવાલના જવાબ જાણવા મળશે. ઘણા લોકોએ વાંચીને, જાણીને, સમજીને આચરણમાં મૂક્યું છે ને મોક્ષ માટેનો સમ્યક પુરુષાર્થ આદરી દીધો છે. પુસ્તકની પ્રાપ્તિ સ્થાનની માહિતી મેળવવા મને આ નંબર પર વોટ્સએપ મેસેજ કરો. માય કોન્ટેક્ટ નંબર ઇઝ 885 00885 67.